જ્ઞાન તે આત્મા નથી, જ્ઞાયક તે આત્મા છે, ભલે જ્ઞાયક ને બતાવે જ્ઞાન, શ્રુત જ્ઞાન, શુદ્ધ જ્ઞાન વડે કેવળ શુદ્ધાત્મા જણાય વાત સાચી, પણ શુદ્ધ જ્ઞાન ની પર્યાય પોતે જીવ ન થાય. જીવ એનાથી જુદો રહે છે. માટે વ્યવહાર ને બધો અભૂતાર્થ કહ્યો અહીંયા પહેલી લીટીમાં. વ્યવહાર ને ટીકા, વ્યવહાર ને સઘળો અભૂતાર્થ હોવાથી, થવાથી નહીં, અનાદિ અનંત વ્યવહાર નહીં, જૂઠું જ કથન કરે એનું નામ વ્યવહાર નહીં, સાચું કથન કરે એનું નામ નિશ્ચય નહીં. જીવનું જેવું સ્વરૂપ હોય એવું જણાવે એનું નામ નિશ્ચય નહીં, અને જીવનું જેવું સ્વરૂપ નથી એનાથી વિપરીત પ્રતિપાદન કરે જણાવે એ વ્યવહાર ખોટો જૂઠો છે, શ્રદ્ધા કરવા યોગ નથી. હોવાથી અભૂતાર્થ હોવાથી શું કે છે, અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે. અવિદ્યામાં અસત્ય પછી કહ્યું અભૂતાર્થ હોવાથી એમ અભૂત અર્થને પ્રગટ કરે છે. એટલે જેવું જીવનું સ્વરૂપ છે એવું ન કહેતા અન્યથા એ પ્રગટ કરે છે. એમ જીવનું મૂળ જે સ્વરૂપ નાયક છે એ જ્ઞાયક ને એ જીવ નક્કી, જ્ઞાયક ને જીવ કહેનારી નિશ્ચય નહીં છે, અને જ્ઞાયક થી જીવ પરિણામહીન છે એ પરિણામ ને જીવ કહે તે વ્યવહાર થી જૂઠ પસંદ કરે છે. એના માટે એક સ્વામી કાર્તિક અનુપ્રેક્ષાની 312 ગાથાના ભાવાર્થમાંથી પરમાગમ ચિંતામણી બહાર થયેલો છે. ઉમેશભાઈ ને ડાગરભાઈ પુસ્તક સોરગઢ બહાર પાડ્યું છે. એમાં 21 પાના ઉપર છે, પાનું નંબર 21. વસ્તુને ભેદરૂપ તો સર્વલોક જાણે છે, વસ્તુ અભેદ સામાન્ય જ્ઞાયક છે એને તો કોઈ જાણતું જ નથી, પણ એ પરિણામને જાણે છે. એટલે પરિણામને જીવ પણ જાણે છે, પરિણામને પરિણામ પણ જાણતા નથી અજ્ઞાની. શું કહ્યું, પરિણામને પરિણામ પણ જાણે જ્ઞાની, અને પરિણામને જીવ પણ શ્રદ્ધે જાણે એ અજ્ઞાની. પરિણામને તો જ્ઞાની એ જાણે, પણ પરિણામને પરિણામ પણ જાણે ને જીવ પણ ન જાણે. અજ્ઞાની જીવ સ્વભાવને છોડીને દ્રવ્ય સ્વભાવ દ્રષ્ટિમાં આવતો નથી, અને પરિણામ અનુભવમાં આવે છે. જેટલું પરિણામ જણાય છે તેને જીવ પણ માને છે, તેને પર્યાય દ્રષ્ટિ કહેવામાં આવે, એનો વિસ્તાર કરે છે. વસ્તુને ભેદરૂપ કહો એટલે પર્યાયરૂપ કહો, સર્વલોક જાણે છે અજ્ઞાની, લોકમાં રહેલા બધા જાણે છે. અને જે જાણે છે તે જ એને પ્રસિદ્ધ છે, એનાથી ભિન્ન ભગવાન આત્મા એને અપ્રસિદ્ધ છે. એની દ્રષ્ટિમાં આત્મા આવતો નથી, અપ્રસિદ્ધ છે અને પર્યાય પ્રસિદ્ધ છે. તેનાથી તો લોક પર્યાય દ્રષ્ટિ છે, એ પર્યાયને જ જીવ માને છે. કયા કયા પ્રકારના પરિણામને જીવ માને છે એનો વિચાર આવશે. અર્થાત જીવને નર નારક આદિ પર્યાય છે, મનુષ્ય પર્યાયને જીવ માને છે. આ છે ને, આ જીવ છે, આનાથી જીવ જુદો કોઈ તમને જોવામાં આવતો, આનાથી ભિન્ન કોઈ જીવ જોવામાં આવતો નથી. એ નરનારક આદિ પર્યાય એટલે દેહની વાત નથી, પણ એ ગતિને યોગ જે વિભાવ ભાવ ઉદય ભાવ છે એનું નામ નરનારક આદિ પર્યાય છે. મનુષ્યની પર્યાયને યોગ વિભાવ, દેવની પર્યાયને યોગ વિભાવ, એને દેવ પર્યાય કહેવાય, એને મનુષ્ય પર્યાય કહેવાય. એને જ જાણે છે જગતના જીવો, એનાથી ભિન્ન આત્માને જાણતા નથી. એક વાર એ પર્યાય દ્રષ્ટિ થઈ ગયું, પર્યાયને જીવ માને છે, પર્યાયને પર્યાય જાણે અને પર્યાયથી ભિન્ન આત્માને જાણે તો સમ્યક દ્રષ્ટિ છે. પર્યાયને પર્યાય જાણી એનું લક્ષ છોડી અને એનાથી ભિન્ન આત્માને જાણે અનુભવ કરે તો સમ્યક દ્રષ્ટિ છે, અને સમ્યક દ્રષ્ટિ થયા પછી પરિણામને જાણે તો એ પર્યાય દ્રષ્ટિ નથી, પર્યાય લોક નાતા કહેવાય. એક વાત એ કરી, બીજી વાત કરી. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આદિ પર્યાય છે, મનુષ્યની પર્યાય છે. હવે બીજી પર્યાયની વાત કરે છે કે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આદિ પર્યાય છે, એને જીવ માને છે, કસાયને જીવ માને છે. અને એ કસાય આત્મામાં થાય છે એમ માને છે. એ આત્માની બાદ થાય છે કસાય, આત્માના ક્ષેત્રમાં કસાય થતી નથી. એ બહિર્તત્વમાં જાય છે, અંતઃતત્વ જુદો છે. પર્યાયમાં રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા થાય છે, જીવમાં થતા નથી. જીવ તો નાયક ભાવે ઠીક છે. અનાદિ અનંત નો પિંડ બે વાત કરી તથા જ્ઞાનના ભેદરૂપ પ્રતિજ્ઞાનાદિ પણ પર્યાય છે. જ્ઞાનના ભેદ મતી હું સૌથી મનોપર એને કેવળ નાખી, હું મતીને હું છું, કહું આઠ પ્રકારની પર્યાય, એ જ્ઞાનની પર્યાયને જીવ માને છે. રાગને જીવ માને અને મનુષ્યની પર્યાયને પણ જીવ માને, એમ ત્રણ પ્રકારના પરિણામ જે કયા એ જીવ નથી અને જીવ માને છે. જીવ માને છે એનું કારણ શું? કે વ્યવહાર નહીં એને જીવ કહે છે, વ્યવહાર નહીં એનું કથન થતું રહે, એ અજ્ઞાન થઈ ગયું, જીવ છે નહીં, જૂઠું કથન કરે છે વ્યવહાર નહીં. સગલો એ ઉતાર છે, અભૂત અર્થને પ્રગટ કરે છે, નથી એવું પ્રગટ કરે છે. જે અજીવ છે એને જીવ કે, ભાવકર્મ ને જીવ કે, વ્યવહાર જ્ઞાન ને જીવ કે, એમ જીવના સ્વભાવને છોડી અને સંયોગને જીવ પણ કહે છે. જે સંયોગ ઉત્પાદ વેય સંયોગ છે, ઉત્પાદ વેય આત્માનો ત્રિકાળ સ્વભાવ છે, સંયોગ થયો આત્માની સાથે, અને એ પર્યાય વ્યય થઈ તો એનો વિયોગ થયો. જે આવે ને જાય એ જીવ ન હોય, જીવ આવતો નથી ને જતો નથી, જીવ જન્મતો નથી ને મરતો નથી. જીવમાં કઈ ફેરફાર થાય તે જીવ નથી, અને જેમાં ફેરફારો થયા કરે છે સમયે સમયે તે જીવ નથી. 24 કલાક આમના ફેરફાર, જ્ઞાનમાં ફેરફાર તો એ જીવમાં થાય છે કે જીવની બહાર થાય છે? એ પરિણામે જીવમાં થતા નથી. જ્ઞાનની પર્યાયમાં ચળા ચલતા છે, એ જે ચળ વિચળ થાય છે ને માનસિક જ્ઞાનમાં, એ જીવ નથી. અને છતાં એ જ્ઞાનની પર્યાયને જીવ માને છે, વ્યવહારને એને જીવ કહે છે, અને વ્યવહારને એનું કથું સાચું લાગે છે તો અજ્ઞાની વિચારી શકે. જ્ઞાની ધર્માત્મા આત્માના અનુભવ પછી મતિસુદ્ધના પર્યાયને જાણે, પણ પર્યાયને ભિન્નપણે જાણે. રાગ આવે ને રાગને ભિન્નપણે જાણે, અજ્ઞાની રાગને અભિન્નપણે જાણે. જ્ઞાનીને એની પર્યાયમાં જીવ દ્રવ્યમાં નહીં, એ ધ્યાન રાખજો, એની પર્યાયમાં રાગ પણ થાય અને ચેતના લક્ષણ પણ પ્રગટ થાય છે. ઉપયોગ બે ભાવ પ્રગટ થાય છે, એમાં અજ્ઞાની રાગને અભિન્નપણે જાણે છે અને જ્ઞાની ભિન્નપણે જાણે છે. પણ ભિન્નપણે ક્યારે જાણે? કે જ્ઞાનમાં જ્ઞાએ કથનચિત અભિન્નપણે જાણીને અનુભવ કર્યા પછી. અજ્ઞાની ક્રોધને અભિન્નપણે જાણે, માનને અભિન્નપણે જાણે, દુઃખને અભિન્નપણે જાણે. જાણે ખરો, પણ એકત્વ કરીને જાણે, અભિન્નપણે જાણે, ભિન્ન છે એવો એને વિચાર પણ ઉભે નહીં. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં રાગાદી નથી. આવું સવિકલ્પ ભેદજ્ઞાન પણ નહીં. અનુભવ તો પછી કહે કે ક્રોધ મને, ક્રોધ નો હું કરતા છું, ક્રોધ માન માયા લોભ નો હું કરતા છું. એટલે ભાવકર્મ ની સાથે એકત્વ બુદ્ધિ કરી એનો સ્વામી થઈ ગયો, ધણી થઈ ગયો, મમતા થઈ ગઈ ભાવકર્મ પર. ત્યાંથી જરાક ખેસો ને ભેદ જ્ઞાન માં આવ્યો કે જાત જુદી છે, સામાન્ય વિશેષ નથી, માટે પરિણામ મારા નહીં. એ મમત છોડવા જેવી કિંમત. પછી બીજો કોણ ટાઈમ કે કરવા યોગતો નથી પણ જાણવા યોગતો છે. ભોગમાન માયા ને લોભ કરવા યોગતો નથી, કસાય કરવા યોગતો નથી પણ જાણવા યોગ છે. કેમ કે જ્ઞાની પણ વ્યવહાર નહીં જાણેલો પ્રજ્ઞાન પ્રકો લેખો છે. એને આ ચાર પ્રકારના વ્યવહાર કયા, એમાં બુદ્ધિપૂર્વક રાગ અને અબુદ્ધિપૂર્વક રાગ એ આત્મામાં નથી, છતાં એને આત્મા મને આત્મામાં થાપે. રાગને આત્મામાં ઉથાપવો જોઈએ અને થોડીક વાર જ્ઞાનને થાપવું જોઈએ, પછી જ્ઞાનને પણ ઉથાપવું જોઈએ. શું કહ્યું? હજી તો રાગ દ્વેષ ને ક્રોધ મારના માયાના પ્રભાવ જીવમાં થાય. શું જીવમાં ન થાય તો આ દિવાલમાં થાય, ભીતમાં થાય. અને કોક આકરો હોય ને, આકરો હોય તો ગમે એમ બોલે ને, ગાંડા ને શું દારૂડિયા ને કઈ બોલવામાં ભાનું તો તારામાં ન થાય, તારા બાપમાં થાય કે કોના તારામાં થાય. તું તો ભોગવ ગાડ્યું તું પડે છે, મરી ગયો મરી ગયો કોણ કે છે, માટે તારામાં થાય છે. નકર નિશ્ચયાબાજી થઈ જાય. વ્યવહારના પ્રબળ પક્ષ વાળા રાગ નિહારે એકત્વ બુદ્ધિ વાળા જીવો પોતાને તો ભેદ જ્ઞાન નો અભાવ છે. અને પોતે જેવું માને છે એવું પ્રતિપાદન કરે છે, માને એવું જ કહે ને, પોતાને ભાષે એવું કહે છે. રાગ આત્મામાં થાય, રાગ ને આત્મા કરે, દુઃખ ને આત્મા ભોગવે, નકર નિશ્ચયા માટે થઈ જશે. જરા આગળ આવો, આગળ આવો બધા, થોડા થોડા કરો સંકળા થાય ને માગુ. અરે નિગોધમાં સંકળાત ભોગવી છે, અનંત અનંત કાળ નિગોધમાં રહ્યો, એમાંથી આ ત્રથ પર્યાય મળી અને એમાંથી આ મનુષ્ય બહુ ભલો ભેદ જ્ઞાન કરીને અનુભવ કરે ફરી. નિગોધ ની વાત તો દૂર રહ્યો પણ મનુષ્ય પર્યાય પણ મળે એની સ્થિત પરમાત્મા થી. એ છે કે રાગ દ્વેષ એ પર્યાય છે અને એ પર્યાય દ્રષ્ટિ છે. પર્યાય ને રાગ ને આત્મા તરીકે માને છે, એમ એ આત્મા નથી. હા એ બરાબર છે, વિભાવ ભાવ છે ને એ તો આત્માથી ભીન હોય મને હવે બેઠું, પણ મારામાં જ્ઞાન પ્રગટ થાય છે. પેલા હું ક્રોધ ને અભિન માનતો હતો, હવે આ ક્રોધ થાય છે ને મારાથી ભીન છે એમ એને જાણું છું, એને જાણું છું. પેલા ક્રોધ ને થાપતો હતો, પછી ક્રોધ ને જાણનારા જ્ઞાન ને થાપે છે. કે ક્રોધ ને જે જાણે છે ને જ્ઞાન, એ જ્ઞાન નથી અજ્ઞાન છે. ક્રોધ ને જાણવું એ ઉપચરિત સદભૂત વ્યવહારમાં નાખવું ઉપચાર છે, ખોટું. જ્ઞાન જાણે છે બધાનું જ્ઞાન આત્માને જાણે, અને અજ્ઞાની માને કે મને પર જણાય છે. જાણનાર જણાય છે ને ખરેખર પર ગણાતું નથી, એ મંત્રની સાધના કરતો નથી ને પરને જાણવું છું એમ અટકી. પરને જાણે છે એ ખોટું, અને પરને જાણનારી જ્ઞાનની પર્યાય તે જીવ છે એ પણ ખોટું. મધ્યસુદ્ધનો ભેદ પણ જીવ છે ખોટું છે. એ ત્રીજો પ્રકારનો વ્યવહારનો છે. જો એ જ્ઞાનની પરી આત્મામાં નથી, ક્રોધને જાણે છે ને એ જ્ઞાનની પરી આત્મામાં યાદમાં જ નથી પણ એ બહિર્તત્વ છે. પછી ચોથા બોલમાં તો અહીંયા સુધી કહ્યું અનુચ્ચરિત સદભૂત વ્યવહાર નિશ્ચય કે જ્ઞાનનો પર્યાય આત્માને જાણે છે. તે જ્ઞાનની પર્યાય આત્મા નથી. એ પર્યાય આત્મામાં નથી. પર્યાય પર્યાયમાં છે પણ એ પર્યાય આત્મામાં નથી. એવું ભેદ જ્ઞાન પર્યાયથી કરી અને અભેદ ઉપર દ્રષ્ટિ કરતા અનુભવ થાય. તો અહીંયા એ જ્ઞાનના ભેદ મતિ શુદ્ધાદિ એ ભેદના બે પ્રકાર પડ્યા. એક પરને જાણે ને એક સ્વને જાણે. પરને જાણે તો ઉપચાર છે તો મૂળમાં ભૂલો એનાથી ભિન્ન જ્ઞાનાનંદ પરમાત્માનું ગુણનો પિંડ સામાન્ય સ્વભાવ તે હું છું. મને પ્રસિદ્ધ કરે પર્યાય એ હું નહીં, એમાં હું નહીં. બંને પ્રસિદ્ધ કરે એ જ્ઞાનની પર્યાય તો મારી છે જ નહીં. એ તો ઉપચાર બને ખોટું. પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે પોતાના જ્ઞાનમાં આત્મા ગણાય છે અને ભાષે છે મને પર ગણાય છે. એ તો એનું અજ્ઞાન થઈ ગયું. માટે ત્રણેય પ્રકારની પર્યાય થાય. જ્ઞાનના ભેદનું પ્રતિજ્ઞાનાની પણ પર્યાય છે. એ સર્વ પર્યાયોને જ બધી ત્રણ પ્રકારની પર્યાય કહીએ. નાચારી પર્યાય, રાગાની પર્યાય અને જ્ઞાનની પર્યાય. એ પર્યાયોને જ લોક જીવ માને છે. અજ્ઞાની જીવ એ પર્યાયોને આત્મા માને છે પણ પર્યાય કોઈ આત્મા નથી. આત્માનો એમાં લક્ષણ નથી. એ કોઈ પર્યાયમાં આનંદ ગુણ નથી. કોઈ પર્યાય નિત્ય નથી. કોઈ પર્યાય પરમ પારણામિક ભાવ લક્ષણ વાળી નથી. એ બધી પર્યાય સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. અને એનાથી ભિન્ન પરમાત્મા એની દ્રષ્ટિ પડતા એને અનુભવ થાય છે આત્માનો. એ પર્યાયનો જ લોક જીવ માને. લોક એટલે અજ્ઞાની પ્રાણી એને જીવ માને. જીવ નથી. દયાદાન કરુણા કોમળતાના ભાવ વ્રતના ભાવ એ જીવ નથી. સંકલ્પ વિકલ્પ જીવ નથી. કસાયની મંદતા જીવ નથી. મિથ્યાત્મના પરિણામ જીવ નથી. સમયકૃષ્ણના પરિણામ દેહ જ્ઞાનના પરિણામ પરમાત્મા થવાનો પાઠ છે. સમય સારી રીતે શુદ્ધાત્મા આવું શુદ્ધાત્માનું સ્વરૂપ જેના ગમમાં પણ ક્યાંક ક્યાંક છે એમાં આ ગ્રંથાર જ હંમેશા અલૌકિક. કોઈ પર્યાયને જીવ માનવમાં એમ કે છે. આત્માને જાણ્યા પછી એ પર્યાય મારાથી ભિન્ન છે એમ જાણે. પર્યાયને જાણજે એમ નહીં. વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન એટલે એને ભિન્ન પણ જાણે. ભિન્ન પણ જાણે છે જ્ઞાની. તને તો જ્ઞાની થવા પહેલા કહે છે કે ભિન્ન પણ જાણજે. ભૂલતો નહીં પાછો. ટૂંકું આવશે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન પણ ભિન્ન પણ જાણે છે પર્યાયને. કઈ પર્યાય? રાગની પર્યાય, થોડી થોડી વિતરાગી પર્યાય, બે પર્યાય. એને ભિન્ન પણ જાણે છે. એના પ્રત્યે ઉદાસ છે જ્ઞાની. સમ્યક દર્શન પ્રત્યે ઉદાસ છે. ક્ષાય ભાવ મારામાં નથી. ક્ષાય ભાવ આત્મામાં નથી, પર્યાયમાં છે. ક્ષાય ભાવ પર્યાયની સાથે તન્મય છે. ક્ષાય ભાવ આત્મદ્રવ્યની સાથે તન્મય નથી. હવે ક્ષાય ભાવ જે પર્યાયની સાથે તન્મય છે એ પણ કથનચિત છે. શું કહ્યું? એ જે ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે ભૌતિક પર્યાય એવું જ્ઞાન એ કર્મના ક્ષયની અપેક્ષા લઈને એને મોક્ષ કહ્યો ને. તો એ જે ક્ષાયિક ભાવ થયો કેવળી પરમાત્મા ને અત્યારે છે શંકર ભગવાન બિરાજમાન, એની પર્યાયમાં ક્ષાયિક ભાવ છે, પણ એના દ્રવ્યમાં ક્ષાયિક ભાવ છે. ઈ ક્ષાયિક ભાવ બહિર્તત્વ છે અને અંતઃતત્વ તો પરમાત્મા તત્વ છે. હવે જે ક્ષાયિક ભાવ પર્યાયની સાથે તન્મય છે એ પણ કથનચિત છે, સર્વથા તન્મય, કેમ કે એ પર્યાય જે છે ઉત્પાદ છે, એ ઉત્પાદ ક્ષાયિક ભાવ સાથે તન્મય એક સમય પૂરતું છે, પણ સર્વથા તન્મય નથી. જો સર્વથા તન્મય હોય તો ક્ષાયિક ભાવ પણ જે ઉત્પાદ છો એ પર્યાય દ્રવ્યમાં ડૂબી જાય છે, જાય છે દ્રવ્યમાં, તો સાથે ક્ષાયિક ભાવ પણ જવો જોઈએ, તો દ્રવ્યની શુદ્ધિ વધી જાય. દ્રવ્યમાં શુદ્ધિ ઘટે પણ નહીં અને વધે પણ નહીં, અનાદિ અનંત જેટલી સુધી છે એટલી એટલી. માટે ક્ષાયિક ભાવ પર્યાયની સાથે તન્મય છે અને જીવની સાથે તન્મય, અને પર્યાયની સાથે પણ કથનચિત તન્મય છે. હવે એ તો એક ઊંચા મોટી વાત કરી, પણ હવે એક સાધારણ વાત કરીએ એટલે ખ્યાલ આવે કે રાગ છો પર્યાયમાં, ભગવાન આત્માને ભૂલીને અજ્ઞાની જીવને વિચાર થશે, વિચાર જ્ઞાન વિચાર થાય, રાગ થાય છે પર્યાયમાં, પર્યાયમાં થાય છે હો, પણ એકલો રાગ ન થાય, વિચાર દ્રષ્ટિને જ્ઞાન પણ થાય, એ જ્ઞાનમાં આત્મા જણાય એવું જ્ઞાન થાય, એકલો રાગ થાય એવો કોઈ જીવ છે નહીં, અને એકલો જ્ઞાન થાય એવો કોઈ અજ્ઞાની જીવ નથી, જ્ઞાન પણ થાય ને રાગ પણ, અને એ જ્ઞાનમાં રાગ પણ જણાય અને ભગવાન આત્મા પણ જણાય. હવે જે રાગ થાય છે પર્યાયમાં, ઉદય ભાવ, ચાર ભાવ છે ને, ઉદય સંક્ષેપ, એ ઉદય ભાવ પણ પર્યાયની સાથે તન્મય છે, પણ કથનચિત છે, સર્વથા નથી. જો સર્વથા એ ઉત્પાદ, એની જે ઉપાધિ રાગ, એ સર્વથા તન્મય થાય તો ઉત્પાદ તો હમણાં અંદર જઈને ધ્રુવ થઈ જાય છે, તો એ રાગને પણ અંદર લઈ જાય, રાગ અંદર જતો નથી, માટે કથનચિત ભિન્ન ભિન્ન છે ઉત્પાદ ની સાથે, અને ભગવાન આત્માની સાથે તો સર્વથા ભિન્ન છે, સર્વથા ભિન્ન, દ્રવ્યની સાથે પર્યાયની સાથે કથનચિત ભિન્ન ભિન્ન છે. આ એકદમ ન્યાયથી લખેલી વાત બરાબર છે. મોજું છે દરિયામાં ઉઠે, તેમાં કચરો પણ આવે મોજામાં, પાણી મોજું જયારે સમાઈ જાય ત્યારે કચરો બહાર રહી જાય ને મોજું અંદર જાય, સમુદ્ર થઈ જાય મોજું, મોજાને ગોતવો તો નહીં મળે અંદર, એ તો દરિયો થઈ ગયો, એ તો સમુદ્ર થઈ ગયો, પણ અરે કચરો ન લઈ જાય, કચરો બહાર ફેંકી દે છે, એમ રાગ બહાર ફેંકાઈ જાય છે ને ઉત્પાદ અંદરમાં વ્યય થઈ ને ધ્રુવ થઈ ગયો, પરિણામી ભાવ થઈ જાય. ઉદય હતો ત્યાં સુધી ઉદય ભાવ કહેવાય, ઔદયિક ભાવ કર્મના સંબંધે, પણ અંદર પર્યાય ગઈ ત્યાં, પર્યાય ગઈ ત્યાં ધ્રુવ થઈ ગઈ પર્યાય. માટે આત્માથી સર્વથા ભિન્ન રાગ, પર્યાયથી પણ તન્મય ખરી અભિન્ન ખરી, પણ કથનચિત અભિન્ન, સર્વથા અભિન્ન હોય તો રાગ એની સાથે જ આવતી, અંદરમાં જતો નથી, તેથી એ પર્યાયોમાં અભિન્ન અભિન્ન રૂપ અનાથી અનંત એક ભાવ ચેતના ધર્મને ગ્રહણ કરી ફૂટે છે. તેથી એ પર્યાયોમાં ત્રણ પ્રકારની પર્યાય બતાવી ને, રાગની પર્યાય, જ્ઞાનની પર્યાય, ત્રણ પ્રકારના જે પરિણામ થાય છે એમાં પર્યાયોમાં અભેદ રૂપ અનાદિ અનંત એક ભાવ રૂપ પર્યાયોમાં છુપાયેલી આત્મજ્યોતિ છે, ચેતના ધર્મને ગ્રહણ કરી તેને નિશ્ચયનો વિષય કરી જીવ દ્રવ્યનું જ્ઞાન કરાયું છે, પર્યાય દ્રષ્ટિ છોડાવે છે અને દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે, અનુભવ કરાવવો છે. સાચો જીવને દ્રષ્ટિમાં આવ્યો નથી અનુસાર, વ્યવહારને જેને જીવ કહે ખોટી વાત કહે એને સાચું લાગે, વ્યવહારને કોઈ ખોટું લાગ્યું જ નથી અત્યાર સુધી, ખેતી વ્યવહારની પસંદ ખોટું લાગશે, સમજી ગયા? વ્યવહારની ના ખોટાના બે પ્રકાર, જ્ઞાનની પર્યાય પણ ખોટું બોલે છે, એક દ્રવ્ય પર્યાય વસ્તુ પર્યાય થી રહી છે અને પર્યાય થી રહી કે વ્યવહાર, જ્ઞાનની પર્યાય જાણે છે સોને અને કે પરને જાણે છે, એ બે ખોટું છે. એ વ્યવહાર બે ખોટા લાગે ત્યારે સાચું નીચે હાથમાં આવી જાય, અંતરમાં જઈને અનુભવ થાય, શાંતિનું વેદન થાય છે. એ જ્ઞાન કરાવ્યું અને પર્યાય આશ્રિત ભેદ નહીં ને ગૌણ કર્યો. પર્યાયો છે, પર્યાય કઈ સસલાના સિંગડા છે એમ નહીં, પર્યાય દ્રવ્યમાં નથી, પર્યાયની અસ્થિ પણ મારામાં નાસ્તી છે એમ છે. પર્યાય બિલકુલ નથી એમ છે નહીં, પર્યાય પર્યાયમાં છે, પર્યાય દ્રવ્યમાં. દ્રવ્ય પર્યાય વચ્ચેના ભેદની વાત કરે છે. ગૌણ કર્યો, અભેદ દ્રષ્ટિમાં તે ભેદ નહીં દેખાતો નથી. અભેદ ઉપર ત્યાં દ્રષ્ટિ પડે ત્યાં આ રાગ કે આ પર્યાયનો ભેદ કાંઈ દેખાતો નથી, એટલું અભેદ સામાન્ય ગણાય છે અનુભવમાં. તેથી અભેદ નહીં નું દ્રઢ સ્થાન કરાવવા માટે કહ્યું કે પર્યાય નહીં છે, તે વ્યવહાર છે, અભૂતાર છે, અસત્યાર્થ છે. અનુભવ કરાવવા માટે એને અસત્યાર્થ જ કહેવી જોઈએ, અભૂતાર્થ જ કહેવી જોઈએ, કેમ કે સત્યની ભ્રાંતિ થઈ ગઈ છે. અસત્ય જીવ નથી અને જીવ માને, પર્યાય પર્યાય તરીકે સત, પણ જીવ તરીકે તે અસત છે. પર્યાયનું અસ્તિત્વ છે એની કોણ ના પડે છે, ભાઈ જીવ પણ છે કે જીવ પણ અજીવ પણ છે, જીવ પણ નથી. અભૂત અર્થને પ્રગટ કરે છે, એટલે જે નથી જીવ એને જીવપણે એ સંબોધન કરે છે. વ્યવહારને એ ખોટું છે, અવિદ્યમાન અસત્ય. અવિદ્યમાન એટલે કે આત્માનો અનુભવ કરતા એ પર્યાયો દેખાતી નથી, માટે અવિદ્યમાન છે. અને સત્ય સ્વભાવનું અવલંબન લેતા એ પર્યાયમાં નથી, માટે પર્યાય અસત છે. અભૂતાર્થને પ્રગટ કરે, હવે શુદ્ધ નહીં સામે પ્રતિપક્ષ. સાચું કથન કરનારી એક નહીં, એ ખોટું કથન કરનારી બીજી નહીં. એ ખોટું કથન કેમ કહ્યું? એ સંયોગનું જ્ઞાન કરાવે છે, વ્યવહાર નહીં, સંયોગનું જ્ઞાન કરાવે છે, નિશ્ચયની સ્વભાવનું ભાન કરાવે છે. બે નહીં છે, વ્યવહાર નહીં, સંયોગનું જ્ઞાન કરાવે કે રાગનો સંયોગ છે, મનુષ્ય પર્યાયનો સંયોગ છે, કર્મનો સંયોગ છે, છે સંયોગ. એને સાચો ન માન, સંયોગ પણ જાણે ને સંયોગ છે એ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ તો જ્ઞાનની પર્યાય કે ભિન્ન જ્ઞાન આનંદ પરમાત્મા શુદ્ધ નહીં. એક જ ભૂતાર્થ હોવાથી પંચાધ્યાય કરતા કહ્યું શુદ્ધ નહીં એક જ છે. શુદ્ધ નહીં ના એ ભેદ પાડે વાત એની કરી છે, બરાબર. શુદ્ધ આત્મા એક છે એટલે એને પ્રસિદ્ધ કરનારી શુદ્ધ નહીં એક જ હોય. આત્મામાં બે પ્રકાર હોય તો બે પ્રકાર શુદ્ધ નહીં ના થઈ જાય. આત્મામાં બે પ્રકાર જ નથી એટલે બે નહીં જ નથી, એક જ નહીં છે કે જે એકને પ્રસિદ્ધ કરે એ નહીં છે. ખરે શુદ્ધ નહીં એક જ સાચી ભૂતા. એવો આત્માનો સ્વભાવ છે, મનમોક્ષથી રહી, નવ તત્વથી રહી જેવો સ્વભાવ છે એવું પ્રતિપાદન કરે છે. આડત્રીસ કાકા કાઢો, આત્મા શુદ્ધ કેમ છે, અનાદિ અનંત શુદ્ધ કેમ રહી ગયો એનું કારણ. નર નારક આદિ જીવના વિશેષો અજીવ ભૂન પાપ આશ્રવ સંવર નિદ્રા બંધ અને મોક્ષ સ્વરૂપ જે વ્યવહારિક નવ તત્વો, વ્યવહારી નો વિષય છે નવ તત્વો, નવ તત્વનું શ્રદ્ધાંત એ સમ્યક દર્શન છે, પણ વ્યવહાર સમ્યક દર્શન છે. એ નવ તત્વો તેમનાથી અત્યંત જુદો છું, માટે શુદ્ધ છું. પછી વાંચી લે તેમનાથી ટંકોત્કીર્ણ એક નાયક સ્વભાવ ભાવ વડે અત્યંત જુદો છું. કોનાથી જુદો? નવ તત્વથી જુદો. એમાં કેવું જ્ઞાનથી જુદો આવ્યું કે ના આવ્યું? ભોગથી જુદો છે આત્મા. ભોગથી તો જુદો, પણ સંસારી હોય તો રાગથી તો સહિત હોય ને. રાગથી સહિત માને છે ને, એ મિથ્યા દ્રષ્ટિનો લક્ષણ છે. કોઈને પૂછવું નહીં. એ સંસારી હોય એને તો રાગ હોય, રાગ સહિત રાગને કરે, સંસારી મનતા કરે, પાપના પરિણામ ન કરાય, પણ પુણ્યના પરિણામ તો કરવા જેવા ખરા નહીં. એને પ્રેમ થઈ ગયો છે શુભ ભાવનો, એટલે આત્માનો અનાદર છે. એને શુભ ભાવનો આદર અને આત્માનો અનાદર છે. સમ્યક ની સન્મુખ પણ નથી કે શુભ ભાવ કશાય ની મનતા કરે ને તો પાત્રતા થઈ ગઈ. બોલો, આવું ચાલે છે? જ્ઞાની ના જ્ઞાનમાં કઈક વિપરીત વાતો આવતી જ હોય. બહુ સંભાળે ને કરે ને તોય આવી જાય. સાવધાન રાખે ને કે મને કોઈ ના પકડે એવી રીતે. કોઈ પણ એવું હોય તો ચીખણ તો પકડી લઈએ. ફેર પીડ્યો, ફેર પીડ્યો મોટો છે. શુભ ભાવ કરવો ને એ પાત્રતા છે. પાપના પરિણામ ન કરાય, પણ પુણ્યના પરિણામ કરવા જેવા છે. એ પુણ્યના પરિણામ કરવા જેવા છે. એ મિથ્યાત્મક થઈ ગયો, એને મિથ્યાત્મનો કર્તા બની ગયો. એ કરવા જેવા તો દૂર રહો, પણ જાણવા જેવા પણ નથી. કસાયના દર્શન કરાય? પેલાના કાળમાં એમ કહેતા હતા કે એવું ભરી દે પવારના જોઈ લે કે આજે મોટું કેળું જોયું, બધી બગડી ગઈ. અહીંયા કે છે કે કસાયના દર્શન કરીશ તો બહુ બગડી જશે, દીવ તો પછી. ભગવાન ના દર્શન કરીને, બિરાજમાન છે એના દર્શન કરીને, દર્શન કરવા યોગ તો આ છે. આત્મા દર્શન કરવા યોગ છે, જાણવા યોગ છે. કાં કરવાના બાને, કાં જાણવાના બાને, બે દોષ છે. 146 પાનામાં છે. આપણે જોયો પેલો અહીંયા છે. જો આ ગુરુદેવ ના વાણી છે. વળી કોઈ એમ પણ કહેતા હોય છે, વળી કોઈ એમ પણ કહેતા હોય છે, અજ્ઞાની જીવ પર્યાય છે તેનું જ્ઞાન કરવું જોઈએ ને. પર્યાય કરવી જોઈએ એ કાઢી નાખ, કરતા બુદ્ધિ કાઢી અને જ્ઞાતા બુદ્ધિ રહી ગઈ. એક નો એક છે. પર્યાય તો કરવી જોઈએ ને, શુભ ભાવ કરવો જોઈએ ને. એ ન લીધું, એ ન લીધું. પર્યાય છે, શુભ ભાવ છે, જાણવું તો કરું ને. એમ આત્મ જ્ઞાતા છે, જ્ઞાતા છે તો પર્યાય ને જાણે. એમાં શું દોષ? ખોટો દોષ વિખ્યાતો નહીં. પર્યાય છે તેનું જ્ઞાન કરવું જોઈએ ને. આ ઉપચાર ને સાચો લાગ્યો. ઉપચાર ના કથન આવ્યા, રાગ ને જાણે ઉપચાર છે, સાચું લાગે. જ્ઞાન કરવું જોઈએ ને, પર્યાય જાણવી જોઈએ. અજ્ઞાની કહે છે કે પર્યાય જાણવી જોઈએ, પર્યાય ને વિષય બનાવવો જોઈએ. અન્યથા એકાંત થઈ જાય. એકલા દ્રવ્ય ને જાણો, એકલા દ્રવ્ય ને જાણો, એમ નહીં, પર્યાય ને પણ જાણવી જોઈએ. એમ અજ્ઞાની નું કથન છે. પર્યાય પણ વસ્તુ છે, પર્યાય પણ વસ્તુ એક સમયની છે ને, સત છે, અવસ્તુ નથી. એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. કાર્ય તો પર્યાયમાં થાય છે ને, એટલા બોલ દીધા. જ્ઞાની ને બધી ખબર હોય. અજ્ઞાની નાટ્ય છે, કૂદે છે, એની બધી ખબર હોય છે. અમે નાયકા નથી કૂદે કે, પણ નાચનારી ને અમે જોયા છે. કાર્ય તો પર્યાયમાં થાય છે ને, પર્યાય વિના કઈ કાર્ય થાય? આમ પર્યાય નો પક્ષ કરી, લક્ષ કરી, પક્ષ કરી, પરસ્પર વ્યવહારના પક્ષરૂપ ઉપદેશ કરીને વિખ્યાત કૃત કર્યા છે. જો ઓલે સુભાવ કરવો જોઈએ એવો અજ્ઞાની કાઢી નાખ્યો, એ અજ્ઞાની ના લીધો. હવે અજ્ઞાની બીજી રીતે પાછલા પાણીથી વિખ્યાતોને પોસે છે, કોઈને ખબર ના પડે. વિવેક તો કરવો જોઈએ, કેમ કે જ્ઞાતા છે. હું જ્ઞાતા અને પર્યાય મારું નહીં, હું જ્ઞાતા અને હું જ જ્ઞેય છું, પર્યાય તારું જ્ઞેય છે. ભીલો તો ભીલ, વ્યવહારના પક્ષો ઉપદેશ કરીને વિખ્યાતો પૂર્ત કરી રહ્યા છે. વિખ્યાતો થાય છે એમ નહીં, પૂર્ત કરી રહ્યા છે. નવ તત્વો છે, આત્મા ભીન છે, માટી ભૂત છે. આરતી ગાથા ભાઈ અત્યંત ભીન હો, અત્યંત એટલે સર્વથા ભીન, કથંચિત ભીન અભિન નથી. ટીકો હતો એવો બનાવ ભીનો સુરગઢમાં રાત્રે બધા જે બોલી ગયા એ બેઠા હોય, કોઈ પ્રશ્ન ન કરે તો શું કે સાહેબ બોલે, પ્રશ્ન કરે આત્માથી અત્યંત ભિન્ન સર્વથા ભિન્ન છે, જે ક્યાં શાસ્ત્ર માં આવે છે, પણ ક્યાં શાસ્ત્ર માં છે એ યાદ આવતું નથી. એ પોતે પ્રશ્ન કર્યો, બસ એટલું કહ્યું અને કોઈ કઈ જવાબ આપ્યો નહીં, ને પોતે પણ કઈ બોલ્યું નહીં, મૌન રહી ગયા. એમાં બહુભાઈ જવરી બેઠા હતા એ વખતે સોલગઢમાં, બીજેથી એ જ્ઞાનથી નીકળીને રાત મુંબઈ આવ્યા. હું તો મુંબઈ, મુંબઈ રૂમ ઉપર આવ્યા રાત્રે. ભાઈ એક હિન્દર વિકલ્પ ઉઠે છે, હું વિકલ્પ ઉઠે છે કે આ નવ તત્વો છે ને, આત્માથી સરળતા બી નથી થઈ ને, એવો ક્યાંક આવે છે, પણ ક્યાં તાત્માથી એક ખ્યાલ છે. વિકલ્પ પૂછો છે, વિકલ્પ શાંત થાય તો સારું. શું તો આરતી ગાથામાં ક્યાં છે બિન વંચાયું હોય ને, વંચાયું એવું ટેલિફોન ઉપાડ્યો. ટેલિફોન ક્યાં કરો છો કે સોનગઢ કરું છું? ગુરુદેવ કેવડાવી દઉં કે સાહેબ આરતી ગાથામાં છે વિકલ્પ ઉઠી જાય. અરે આ કાન કરિયાને તમે ઓળખતા, એને તો બધા શાસ્ત્રો ખોલીને કહી ગયા છે બાપુ. એ તો આપણી પરીક્ષા કરે છે કે અત્યંત ભીન કોઈને કાળજામાં ચીટું છે કે નહીં. અત્યંત ભીન ની વાત અપૂર્વ છે, ભીન ફાસો આત્માથી નવ તો ભીન છે એવો અભેદ આત્મા હું છું. એ કાળજામાં આવું એ બહુ મુશ્કેલ છે. કેમ સોનગઢ કરું છું? વિકટ ગુરુદેવ ને આવે છે, વિકટ થઈ જાય. આપણે કહી દઈએ કે આરતી ગાથામાં આ સમયસાર માં, જીવ અધિકાર માં, શુદ્ધ આત્માના અધિકાર માં આરતી ગાથા પૂરી થાય છે. એ છેલ્લે કહ્યું, પેલે કહ્યું, છઠ્ઠી માં કહ્યું, ઘણી જગ્યાએ કહ્યું, અહીં 11 માં કહ્યું, પણ છેલ્લે કહ્યું કે આ નવ સંપત્તિ અત્યંત ભીનતા માટે શુદ્ધ છે. શુદ્ધ કેમ છે? કે કસાઈના વિભાવ ભાવથી ભીન છે માટે શુદ્ધ છે એમ નહીં, પર્યાય માત્ર દેખી છે, કોઈ પર્યાય બાકી ના રહી. એ આત્મા ઉપાધિ છે. એ અહીંયા કે છે કે નવ તત્વ અભૂતાર છે, આત્મામાં છે
નહીં.
નવ તત્વ આત્મામાં નથી ના. પછી ભલષ્ટિકાકાર કે છે છઠ્ઠા કળશમાં ભલષ્ટિકાકાર કે આ નવ તત્વ સ્વરૂપ જીવનો જે અનુભવ છે એ વિકાસ છે. નવ તત્વ સ્વરૂપ જીવ છે, નવ તત્વથી બિન, અને એનાથી નવ તત્વથી સહિત માનીને અનુભવ કરે છે, વિદ્યાર્થી છે. પણ જરાક અપ્રત એવી વાત છે. આ બધું શાસ્ત્રમાં છે, ગુરુદેવ કહી ગયા છે. માટે આ વ્યવહારની વાત ચાલે છે. વ્યવહારની નો વિષય કે અભૂતાર એ નવ તત્વ જીવ નથી. ખરેખર જીવના ભાવ પણ નથી. એક કર્મની ઉપાધિથી જન્મેલા સાત તત્વ નવ પદાર્થ છે. અરે નવ પદાર્થ પરદ્રવ્ય છે અને પરદ્રવ્યથી પરાણમુખ છે જ્ઞાન. સવિકલ્પ દશામાં પણ પરાણમુખ રહીએ છે આત્માની સંયોગ અને નવ તત્વના ભેદ પર્યાયથી પરાણમુખ. ત્યારે તેને સમર્પરૂપ નિર્દરા ચાલે છે. આ મૂળ વાત રહી ગઈ ને પાંદડા તોડો મીડા બધા. આ કરો તે કરો કરવામાં રોકાઈ ગયા. એમાં કરવામાં રોકાણા તો પણ નીકળે. એ કરવું હોય તો સ્વભાવ નથી, પણ જાણવું સ્વભાવ છે. નવ તત્વને જાણવા તો જોઈને પર્યાય છે ને. નવ તત્વ એ જાણવા જેવું છે કે આત્મા જાણવા જેવો છે? અમૃતલાલભાઈ પર પોતાને જાણવા જેવો કે પોતાનો આત્મા? આત્માને જેને કહેવાય માલ નથી જોયે. અગિયાર અંક ભણી જાય, હજારો શાસ્ત્ર બોલે. જ્ઞાન નો ઉઘાડ, જ્ઞાનના ઉઘાડ થી ઉપલી ગતિમાં નહીં જાય. કસાયની મંતાથી ઉપલી ગતિમાં જાય છે. જ્ઞાનના ઉઘાડ વાળો કસાયની જીવતા અંદર હોય તો નીચે વહી જાય. હા, ભરોસો કરવા જેવો નથી. કસાય ઉપર આધાર છે. ગતિનો બંધ કસાય થી થાય છે. નાના ઉઘાડ થી નહીં, ઓછો ઉઘાડ વધારે ઉઘાડ થાય કિંમત નથી. ઘરનો અભિમાન કરિશ્મા તારા પરિણામમાં કસાયની તીવ્રતા અને મનતા કેટલી છે એના ઉપર આધાર છે. ઓછો ઉઘાડ હોય ને કસાયની મનતા હોય સ્વર્ગમાં ચાલ્યો જાય, અને ઉઘાડ ઘણો અને અંદર માં ગર્ભિત કસાય ઘણો જાજલી માન હોય અંદર આમ કરી નાખો જાય. ઉઘાડ નીચે જતા એને રોકી નહી શકે. ઉઘાડ થી ગતિ નથી, કસાય ની મંત્ર તીવ્રતા થી ગતિ ચાર છે. ને કસાય ના અભાવ થી મોક્ષ થી પંચમ ગતિ કરી થાય. શુદ્ધ નહીં એક જ ભૂતાર્થ હોવાથી, આમાં પણ હોવાથી, ઓમાં પણ હોવાથી શુદ્ધ નહીં એક જ ભૂતાર્થ. એટલે જે જ્ઞાન આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને રજૂ કરે. જે જ્ઞાન આત્માનું જેવું સ્વરૂપ જીવ તત્વનું એવું જ રજૂ કરે, અન્યથા નક્કી એનું નામ શુદ્ધ નહીં કહેવામાં આવે છે. સત્ય કથન કરે છે. હોવાથી વિદ્યમાન સત્ય ભૂત અર્થને પ્રગટ કરે છે. જેવું આત્માનું સ્વરૂપ છે એવી જ વાત કરે શુદ્ધને. શુદ્ધને એમ કે છે કે આત્મા બંધ મુક્ત રહી પર્યાય માત્ર સ્થિત છે. અનંત ગુણથી એકત્વ અને પર્યાયથી વિભક્ત એ શુદ્ધનું કથન છે. આત્મા અકર્તા છે શુદ્ધનું કથન છે. આત્મા અબદ્ધ છે એ શુદ્ધનું કથન છે. આત્મા નિત્ય છે, ધ્રુવ છે, પરિપૂર્ણ છે એ શુદ્ધનું કથન છે. દ્રષ્ટાંતથી બતાવી છે. હવે ટાઈમ થઈ ગયો. પાણી
હોય તો બેઠા બેઠા બેઠા
જયવંત રહે
શાંતિ
परम कृपालु श्री कहा